બે, મહર્ષિ પરાશર અદ્વૈત પ્રવર્તક વિશ્વના મહાન જ્યોતિર્ધર ભગવાન શંકરાચાર્યની ગુરુ પરંપરા મહર્ષિ વશિષ્ઠના પુત્ર શક્તિથી શરૂ થાય છે. શક્તિના પરાશર, પરાશરના વ્યાસ, વ્યાસના સુખ ને સુખના ગૌડપાદ, ગૌડપાદના ગોવિંદપાદ અને ગોવિંદપાદના શંકરાચાર્ય, પુરાણોના રચયિતા ભગવાન કૃષ્ણ દ્વૈપાયનના પિતા મહર્ષિ પરાશર એક મહાન જ્યોતિર્ધર હતા. એમનો જન્મ એમના પિતાના અવસાન બાદ થયો હતો. મહર્ષિ વિશ્વામિત્રે વશિષ્ઠના 100 પુત્રોનો સંહાર કરાવ્યો હતો. એમાં શક્તિ પણ મરણ પામ્યા હતા. એ સમયે એમની પત્ની અદ્રશ્યંતી સગર્ભા હતી. એક સુપ્રભાતે વશિષ્ઠ અને અદ્રશ્યંતી ગંગા સ્નાને જતા હતા. અદ્રશ્યંતી વશિષ્ઠની પાછળ થોડે દૂર ચાલતી હતી. ત્યાં અચાનક મહર્ષિ વશિષ્ઠે સુમધુર શબ્દોમાં વેદગાન સાંભળ્યું. વશિષ્ઠે પાછળ ફરીને જોયું તો અદ્રશ્યંતીના પેટમાં રહેલો ગર્ભવેદનું ગાન કરી રહ્યો હતો. પોતાના પૌત્રને માતાના ઉદરમાંથી જ વેદગાન કરતો સાંભળી વશિષ્ઠ આનંદ વિભોર બની ગયા. રોમે રોમ પુલકિત થયું, પોતાને ધન્ય સમજવા લાગ્યા. અદ્રશ્યંતીએ યથાસમયે જ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. વશિષ્ઠને અપૂર્વ આનંદ થયો. સુભાષિતકાર કહે છે, તનયે તનયોત્પત્તિ સુરનગરે કિમાધિક્યમ, એટલે પુત્રના પુત્રને જોવા એ તો સ્વર્ગ સુખથી પણ અધિક છે. વશિષ્ઠે એના જાતકર્મ આદિ સંસ્કારો કર્યા. ગુરુકુળ તો પોતાને ત્યાં જ હતું, એટલે પૌત્ર પરાશરે દાદાની છત્રછાયામાં વેદ અભ્યાસ પૂર્ણ કર્યો. જોકે એને પૂર્ણ કરવા જેવું કશું જ હતું નહીં, કારણ કે એ ગર્ભમાંથી જ જ્ઞાની હતા. એ વશિષ્ઠને પોતાના પિતા માનતો હતો. એક દિવસ એના સ્વ અધ્યાયીઓએ એને કહ્યું કે વશિષ્ઠ તો તારા દાદા થાય. એણે માતાને પૂછ્યું, વશિષ્ઠ મારા દાદા થાય તો મારા પિતા ક્યાં છે? અદ્રશ્યંતીએ કહ્યું, મહર્ષિ વિશ્વામિત્રે તારા પિતા તેમજ કાકાઓને દસ્યુઓ અને રાક્ષસો પાસે મરાવી નાખ્યા છે. આ સાંભળી પરાશરને ખૂબ જ ક્રોધ ચડ્યો અને આજુબાજુના રાક્ષસી વૃત્તિવાળા માનવોનો સંહાર કરવાની પ્રતિજ્ઞા લીધી. વશિષ્ઠે આ વાત જાણી ત્યારે એમણે પુત્રને માથે હાથ મૂકી કહ્યું, વત્સ, વેર વેરથી નહીં પણ પ્રેમથી સમે છે. વિશ્વામિત્રે મારા 100 પુત્ર મરાવી નાખ્યા, છતાં પણ મને એના પર લેશ માત્ર ક્રોધ ઉપજ્યો નથી. વશિષ્ઠના શબ્દોથી પરાશરને તાત્કાલિક શાંતિ થઈ, પણ એના અંતરમાં વેરનો અગ્નિ ધૂંધવાતો રહ્યો. એક સમયે વશિષ્ઠ યાત્રાએ ગયા ત્યારે એણે ખોરી ખોરી વિશ્વામિત્રને મદદગાર રાક્ષસોનો સંહાર કર્યો. આ જાણી પુલહ અને પુલસત્ય નામના ઋષિઓ પરાશરની પાસે આવ્યા. એમણે કહ્યું, માનવમાં રાક્ષસી વૃત્તિ અનાદિકાળથી ચાલી આવે છે. એ વૃત્તિનો વિનાશ કરવો હોય, સંસારમાં સ્વર્ગ ઉતારવું હોય તો એમના હૃદયનું જ્ઞાન અમૃત સિંચી એમને સાચી માનવતા શીખવો. પરાશરને આ નવા વિચારો ગમ્યા અને સમાજની નવરચના માટે તેમણે નવીન સ્મૃતિઓ રચવાનો સંકલ્પ કર્યો. પરાશર કાલી નામની ઋષિકન્યાની સાથે લગ્ન કરીને ગૃહસ્થ આશ્રમી બન્યા. તેઓ તત્વજ્ઞ હતા, એટલે પોતાના વિચારો ફેલાવવા તેમણે પરાશર સ્મૃતિની રચના કરી, હોરા શાસ્ત્ર રચ્યું અને બીજા અનેક ગ્રંથો રચ્યા. વિષ્ણુ પુરાણ પણ પરાશર સંહિતા તરીકે ઓળખાય છે. આજે તો એમના 6-7 પુસ્તકો ઉપલબ્ધ છે, પણ એમનું જ્ઞાન અગાધ હતું. એમના સમયના સમાજને જેટલું પચ્યું હશે તેટલું રહ્યું છે, બાકીનું કારના પ્રવાહમાં તણાઈ ગયું. પરાશરની રચનાઓમાં બૌદ્ધિક પ્રતિભા ઘણી છે, પણ વૈદિક વાંગ્મય વાંચ્યા પછી જ સાચા પરાશરના દર્શન થાય. વેદોમાં એમણે ભૌગોલિક વર્ણન બહુ જ સુંદર રીતે કર્યું છે, એ ઉપરથી સમજી શકાય છે કે એમણે ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો હશે. તેવી જ રીતે ઉદય પામતી ઉષાનું અને નિસર્ગનું વર્ણન પણ અતિ સુંદર રીતે કર્યું છે. એ મહાકવિ પણ હતા. અગ્નિના કેટલા જુદા જુદા ગુણો માનવ જીવનમાં ઉતરે તો જીવન ધન્ય બને એ માટે પરાશરે માર્ગદર્શન આપ્યું છે. પૃથ્વી પર સ્વર્ગનું નિર્માણ કરવા એમણે 10 સિદ્ધાંતો કર્યા છે. પહેલો સિદ્ધાંત એ છે કે તાત્વિક, વ્યવહારિક અને કૌટુંબિક વ્યવસ્થા માટે સત્ય સિદ્ધાંતોનો નિશ્ચિત કરો. સત્ય સિદ્ધાંતોનું પાલન કરાવવા વ્રતનિષ્ઠ માનવો તૈયાર કરો. વ્રતનિષ્ઠ લોક ન હોય તો સત્ય સિદ્ધાંતોનો કોઈ અર્થ નથી. બીજો સિદ્ધાંત એ આપ્યો કે આ જગતમાંની બુદ્ધિશક્તિ, શરીર શક્તિ અને વિત્ત શક્તિ, આ ત્રણેય શક્તિઓનો પ્રવાહ માનવ કલ્યાણ માટે વહેતો થાય તો જ સાચી માનવતા પાંગરી ઉઠે. ગરીબોને મદદ કરો, કોઈને દિન દુઃખી ન રહેવા દો. આ એમનો ત્રીજો સિદ્ધાંત છે. જીવન પુષ્ટિમય હોવું જોઈએ, એને માટે વાતાવરણને આનંદથી સભર કરો. આ એમનો ચોથો સિદ્ધાંત છે. પાંચમો સિદ્ધાંત ક્ષાત્રવૃત્તિને પુષ્ટ કરવા તરફ છે. નાયમ આત્મા બલહીનેન લભ્ય, એટલે બળવાન બનો. ભગવાન તો બધામાં વસે છે, પણ તેની સાથે આસુરી વૃત્તિને તો ઉત્તેજન ન મળવું જોઈએ. આ માટે એમણે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રણેયની પૂજાનો પ્રચાર કર્યો છે. તેમનું છઠ્ઠું સૂત્ર પ્રભાવી નેતૃત્વ હોવું જોઈએ એ છે, કારણ કે સાચો નેતા જ સંસ્કૃતિનું નવનિર્માણ કરી શકે છે. પરાશર કહે છે, પૃથ્વી પર સ્વર્ગ લાવવાનું હોય તો પ્રભાવી નેતૃત્વ લાવવું જોઈએ. નેતાના સ્વભાવમાં પુષ્પ જેવી સુગંધ હોવી જોઈએ, એનામાં દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. એ નિસ્વાર્થી, પ્રેમમય અને અપક્ષપાતી હોવી જોઈએ. એમનું સાતમું સૂત્ર સ્ત્રી શિક્ષણ વિશે છે. એમનું કહેવું છે કે પ્રત્યેક સ્ત્રી વીર કન્યા, વીર પત્ની અને વીર માતા હોવી જોઈએ. આ સિદ્ધાંત અનુસાર સ્વયંવરનું નિર્માણ થયું લાગે છે. એમનું આઠમું સૂત્ર છે, વૈભવ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વૈભવશાળી પુરુષ જ આમ્રવૃષ્ણની માફક ઘટાદાર છાયા, પંખીઓનો કલરવ અને મિષ્ટ ફરો આપી શકે છે. વેદોમાં પશુ, ખેતી, ધન, વિદ્યા અને દીર્ઘાયુષ્ય સાથે અતિથિ સત્કાર, આટલા લક્ષણોને વૈભવ કહ્યો છે. તેમનું નવમું સૂત્ર છે, જ્ઞાની પુરુષો, શક્તિવાન પુરુષો અને વૈભવવાન પુરુષો. આ ત્રણેય હાથમાં હાથ મિલાવી કામ કરવું જોઈએ. સહનાભવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યંગ કરવા વહી. આ મંત્ર તો ખૂબ જ જાણીતો છે અને એ પરાશરનું નવમું સૂત્ર છે. એમનું દસમું સૂત્ર છે, પરમાત્મા તરફ અને પરમાત્માના પ્રગટ સ્વરૂપ એવા સમાજ પ્રત્યે હૃદયમાં પ્રીતિ અને આત્મીયતા વધવા જોઈએ. જોકે આજે તો આ વાતો બહુ નવી નહીં લાગે, પણ આ તો પુરાણોની રચના પહેલાંના સૂત્રો છે. એ પરથી પરાશર કેટલા કર્તૃત્વવાળા અને દ્રષ્ટા હતા એ સહજ સમજાય છે. એ ખાલી તત્વચિંતક જ નહોતા, પણ કૃતનિશ્ચયી, કૃતિશીલ હતા. આવા વિચારો આજ સુધીમાં ઘણા તત્વચિંતકોએ આપ્યા છે, પણ પરાશરના વિચારોએ અને પરાશરની રચનાઓએ તથા એમના દસ સૂત્રોએ તે સમયના સમાજનું કલેવર ફેરવી નાખ્યું. માનવ સમાજમાંથી દ્વેષ, હિંસા, સ્વાર્થપરાયણતા આદિ આસુરી વૃત્તિઓનો લોપ થવા માંડ્યો. એમના જીવનની સૌથી મહાન ઘટના એ કે એ ઘટનાએ ભગવાન વેદવ્યાસને જન્મ આપ્યો. એ આખું વિશ્વ જાણે છે. એક સુપ્રભાતે એમને ગંગાને સામે કિનારે જવું હતું. એક લાવણ્યવાન ધીવર કન્યા નાવ ચલાવી રહી હતી. પરાશરે તેની પાસે પોતાને સામે કિનારે લઈ જવાની માગણી કરી. કન્યાએ એમને નાવમાં લીધા. સમય પ્રભાતનો હતો, ઋતુ વસંતની હતી. ગંગાના તરંગો ઉછરી રહ્યા હતા. બંને કાંઠાના ઘટાદાર વૃક્ષોના પુષ્પોમાંથી વાયુ પરિમલનો વહન કરી રહ્યો હતો. વસંતનું માદક સૌંદર્ય પરાશરને અસર કરી ગયું. પોતાની સામે લોકોત્તર સૌંદર્યનો રૂપરાશિનો ભંડાર ખુલ્લો પડ્યો હતો. પરાશરના નેત્રોમાં અજબ જ્યોતિ જાગી ઉઠી. લોકોત્તર સૌંદર્ય એમને આકર્ષ્યા. માછી કન્યા સત્યવતી, જે મત્સ્યગંધાને નામે ઓળખાતી, એને પણ પરાશર પ્રત્યે અનુરાગ જાગ્યો. પણ તે માછલીના પેટમાં ઉછરેલી હોવાથી એના શરીરમાંથી માછલા જેવી વાસ આવતી. આવું દુર્ગંધ મારતું શરીર આવા મહર્ષિને કેમ અપાય એ વિચારે એ કાંઈ બોલી શકી નહીં. પરાશરે એનું મન વાંચી એને પોતાની સમીપ ખેંચી મત્સ્યગંધાએ કહ્યું, મહર્ષિ, મને સ્પર્શ કરશો નહીં, મારા શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે છે. પરાશરે કહ્યું, ગભરાઈશ નહીં, મારો સ્પર્શ થતાં જ તો મત્સ્યગંધામાંથી યોજનગંધા બની જઈશ. અને ખરેખર તેમ જ થયું. પરાશરના સ્નેહાલિંગને એના અંગો અંગમાંથી કસ્તુરીનો પરિમલ ફૂટી નીકળ્યો. એ સાચે જ યોજનગંધા બની ગઈ. વાસ્તવમાં એ માછી કન્યા નહીં, પણ ઉપરીચર નામના વસુનું વીર્ય નદીમાં પડ્યું અને માછલીના પેટમાં ગયું. એમાંથી આ કન્યાનો જન્મ થયો હતો. આ કન્યા પાછળથી ભારતની સામગ્રી બની હતી. તે સત્યવતી તરીકે આજ પર્યંત ખ્યાતનામ છે. યોજનગંધા બનેલ મત્સ્યકન્યા અપૂર્વ બુદ્ધિમતી હતી. એમણે પરાશરને કહ્યું, આ આપણું મધુર મિલન તો અત્યાર પૂરતું જ છે. તમે કંઈ મારી સાથે લગ્ન કરવાના નથી, માટે મારું કૌમાર્ય અખંડિત રહે એવું વરદાન આપો. પરાશરે તપના સામર્થ્યથી એવું વરદાન આપ્યું અને નૌકામાં જ સત્યવતી સગર્ભા બની. એણે ગંગા યમુનાના વચ્ચેના બેટમાં એક દિવ્ય બાળકને જન્મ આપ્યો. મુનિએ આ વાત સમાજથી છુપાવી નથી. તેમણે આ બાળકનું લાલન પાલન કરી તેનો ઉછેર કર્યો. એ જ આપણા વેદવ્યાસ. તેઓ શરીરે કારા હતા તેથી કૃષ્ણ કહેવાયા અને દ્વીપમાં જન્મ્યા માટે દ્વૈપાયન કહેવાયા. તેમણે એક વેદના ચાર વિભાગ કર્યા માટે વેદવ્યાસ કહેવાયા. આ રીતે ભગવાન વેદવ્યાસનો જન્મ થયો અને એમના જન્મથી વૈદિક વાંગ્મય અને પુરાણો નવપલ્લિત થઈ ઉઠ્યા. આ માટે સમગ્ર ભારત મહર્ષિ પરાશરનું ઋણી છે. વિશ્વને ઉપરનો દસ સૂત્રી કાર્યક્રમ આપનાર ભગવાન પરાશર હતા. એમની પરાશર સ્મૃતિમાંથી મનુસ્મૃતિમાં ઘણા પ્રમાણો લીધા છે.